સંદેહ નિવારણી પ્રકરણ 15.
સ્વામી, ધ્યાનનો વિષય જે વિશે તમે લખી રહ્યા છો તે સંબંધી મને થોડાક સંદેહો છે, તે હું તમને પૂછી શકું?
અલબત્ત તમે પૂછી શકો છો અને તમારા સંદેહનું નિવારણ કરી શકો છો, તે તમારે માટે ઉત્તમ છે અને મને આનંદ આપે છે.
ધ્યાનમાં પ્રગતિનો અર્થ એકાગ્રતાની પ્રાપ્તિ એવો થાય છે. દરેક મનુષ્ય બેશક પોતે સમજી શકે છે કે તે એકાગ્રતામાં કેટલે અંશે સફળ થવાને શક્તિમાન થયો છે, શું એ સમજી શકતો નથી? કેટલાક કહે છે કે તેઓ ધ્યાન દરમિયાન તમામ પ્રકારની ચીજ જુએ છે, કેટલાક તમામ પ્રકારના અવાજ સાંભળે છે. શું આ બધું પ્રગતિ બતાવે?
તે ભ્રાંતિ છે, તે પ્રગતિને રૂંધે છે. તેઓ તરેહવાર ખ્યાલને દ્રઢ કરે છે અને એકાગ્રતાને વેરવિખેર કરે છે. દેખાવો અને અવાજોની અકળામણ એ ધ્યાનની નિશાની નથી.
તો પછી આવી વસ્તુ જોવામાં આવે ત્યારે શું કરવું?
તમારા મનને તેમના પર ભટકવા ન દો. જે દૈવી રૂપ કે સ્વરૂપ તમે તમારા મનમાં લીધું હોય તેને નજરમાંથી ખસવા ન દો. ખાતરી રાખો કે આ ભ્રાંતિ ફક્ત તમારા ધ્યાનને તે દૈવી સ્વરૂપથી દૂર વેરવિખેર કરવા માટે નિર્માયેલી અડચણો છે. જો તમે આ દેખાવોને અને અવાજોને મનમાં આવવા દેશો અથવા પ્રસરવાની છૂટ આપશો તો અસલ સ્વરૂપ ઝાંખું થઈ જશે, તમારો અહંકાર વધશે અને તમે તમારો માર્ગ ચૂકી જશો.
પરંતુ સ્વામી, કેટલાક લોકો કહે છે કે આ વસ્તુઓ ધ્યાનમાં પ્રગતિની નિશાનીઓ છે.
તેનો ફક્ત એટલો જ અર્થ થાય છે કે તેઓ પોતે ધ્યાનનો મહાવરો યોગ્ય રીતે પાડતા નથી. તે ઉપરાંત ધ્યાન શું છે તેના અજ્ઞાનથી તેઓ તેમના અનુયાયીઓને માત્ર ખુશ કરવા માટે આ પ્રમાણે કહીને ભ્રાંતિમાં નાખે છે. તે જ માત્ર આ બધાથી મળતો ફાયદો છે.
ઠીક, ત્યારે એનો અર્થ એમ થાય છે કે ધ્યાનના સાધનથી અમે પરમાત્માના દર્શન કરી શકતા નથી?
શા માટે નહીં, ખરેખર તે શક્ય છે. જો તમે પરમાત્માના સુંદર સ્વરૂપ ઉપર તમારું ધ્યાન ચોંટાડો અને તે એકલા ઉપર જ મનની એકાગ્રતા કરો તો તે સ્વરૂપમાં જ ભિન્ન ભિન્ન રીતોએ તમને પરમાત્માની કૃપા મળશે. એ કરતી વખતે ઘણા વિક્ષેપ વચ્ચે આવવાનો સંભવ છે. તમારે ભ્રમમાં પડવું જોઈએ નહીં. સાવધ રહો, તે મંગળ સ્વરૂપને કદી ભૂલશો નહીં. તમારા મનમાંના ચિત્રમાં આખી સૃષ્ટિ લીન થયેલી છે એવું ધ્યાન ધરો.
પરંતુ ધ્યાનમાં અમે કઈ ભૂમિકા કે કક્ષાએ પહોંચ્યા છીએ એ અમે વાસ્તવિક રીતે જાણી નહીં શકીએ.
જ્યારે તમે જાણો કે આ અમુક નંબરની ભૂમિકા છે, આ આવી ભૂમિકા છે, ફક્ત ત્યારે જ તમે ધ્યાનની પ્રગતિ કે પડતીને ઓળખી શકો. શું એમ નથી? ધ્યાનરૂપ શરૂઆત વિનાનું અને અંત વિનાનું છે અને તેથી તેનો ઉપયોગ કે ઉપભોગ સંપૂર્ણ અને પૂરો થયેલો જાહેર કરી શકતા નથી.
ત્યારે તમારું કહેવું એમ છે કે ધ્યાન અનંત કે અંત વિનાનું છે?
જેને સામાન્યપણે અંત કહેવામાં આવે છે તે હું કે અહંકારનો અંત, સૌનું એક સ્વરૂપમાં લીન થઈ જવું, તે છે ધ્યાન. ધ્યાનને અંત નથી.
અમારે તેની ભૂમિકાઓ કે કક્ષાઓ કેવી રીતે સમજવી?
જો તમે દરરોજ તપાસો કે તમે એકાગ્રતા કરવામાં કેવા શક્તિમાન છો, તમે મનના ભટકવાના સ્વભાવને કેટલે અંશે વશ કર્યો છે અથવા જીત્યો છે અને કેટલા ઊંડાણથી તમે દૈવી સ્વરૂપનો આસ્વાદ લો છો, તો તમને તે ભૂમિકાનો ખ્યાલ આવી શકે. પહોંચાયેલી ભૂમિકાને જાણી શકાતી નથી. તેમને શું પ્રાપ્ત થાય અને કયે સમય, તે બધાનો આધાર પરમાત્માની કૃપા ઉપર છે. સાધકનો મુખ્ય ધર્મ સીધા માર્ગેથી ખસ્યા વિના ધ્યાનનો મહાવરો પાડવાનો છે. બાકીની બધી પરમાત્માની કૃપા છે. તેનો આધાર દિવસોની સંખ્યા ઉપર કે સમયની લંબાઈ ઉપર નથી. કેટલાકને ઘણા જન્મો પણ જોઈએ, કેટલાક થોડાક દિવસોમાં પણ તે દેહ પ્રાપ્ત કરી શકે. તે દરેક મનુષ્યની શ્રદ્ધા, ભક્તિ અને સાધના ઉપર આધાર રાખે છે. તેની ક્યારેય ગણતરી થઈ શકતી નથી.
એનો અર્થ એ કે અમારે અમારી સાધના, તેની પ્રગતિ, તેની ભૂમિકા, તેની સંભવિત પડતી વગેરે માટે ચિંતા કરવી ન જોઈએ.
બરોબર, સાધનાને માટે જરૂરી શિસ્તની ચિંતા કરો, પરંતુ તેના ફળની કે ઉપભોગની નહીં. સત્યની સાધના આ બધાને કોઈ પગથિયા કે મર્યાદા નથી. તમામ પ્રકારની ભ્રાંતિઓને અથવા આ કે તે ભૂમિકાની ઈચ્છાઓને તાબે થશો નહીં. તમારા લક્ષ્ય અને મુસાફરીને વળગી રહો. સાધનાની શિસ્તનો કદી પણ ત્યાગ કરશો નહીં. ધ્યાનનો સમય ફેરવો નહીં. એક જ હેતુથી અને મનના અફર વલણથી કે સાધનાથી તે મેળવવાનો સખત પ્રયત્ન કરો. તે તમને ફળ આપશે. તે તમને પરમ સુખનો આશીર્વાદ આપશે. બીજા તેમના કાલ્પનિક અનુભવ વિશે જે વાતો કરે તેનાથી દોરવાઈ જશો નહીં. તમારા માટે તમારા પોતાના અનુભવ જેટલું અસલી કે ખરાઈ ભરેલું કાંઈ નહીં હોઈ શકે. તેથી પ્રથમ અચળ એકાગ્રતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. તે એક જ તમારો હેતુ રાખો.
ધ્યાન એટલે પરમાત્માના સ્વરૂપનું દ્રશ્ય, શું એમ નહીં સ્વામી? જ્યારે ખરી રીતે એવું સ્વરૂપ દેખાય ત્યારે લોકો કહે છે કે તે ખરું અને અસલી નથી. આથી તેઓ શું કહેવા માગે છે?
ધ્યાનનું લક્ષ્ય પરમાત્માનું સ્વરૂપ જોવાનું છે. તે સિદ્ધ કરવું એ આશય છે, પરંતુ તે લક્ષ્ય ઉપર પહોંચ્યા પહેલા રસ્તામાં કેટલીક અડચણો છે, તેમાંથી સામે સાવધાની રાખવાની આવશ્યકતા છે.
તે કયા પ્રકારની અડચણો છે? અમારે અમારી જાતનું કેવી રીતે રક્ષણ કરવાનું છે?
ધારો કે તમે કોઈ એક ગામે પહોંચવા આગગાડીમાં બેઠા છો. તમે સાંભળ્યું છે કે તે ચોક્કસ ગામને સ્ટેશન છે. મુસાફરી દરમિયાન એક જ પ્રકારના ઘણા સ્ટેશનો આવે છે અને આગગાડી તેઓમાંના દરેક સ્ટેશને થોભે છે, પરંતુ આગગાડી ઊભી રહે છે તે જ કારણે તમે તમારા સામાન સાથે તેઓમાંના કોઈ પણ સ્ટેશને ઉતરતા નથી. શું તમે ઉતરો છો? જો તમે ઉતરી પડો તો જે સ્થળે તમારે જવાનું છે તે સ્થળે તમે પહોંચશો નહીં. શું એમ નથી? વચ્ચેના સ્ટેશને ઉતરવું સારું નથી, કારણ કે તમે તમારું લક્ષ્ય ચૂકી જાઓ અને ઘણી તકલીફો વેઠો. વિલંબની તો વાતો જ નહીં કરવાની. વધારે ડહાપણ ભર્યો રસ્તો તો એ છે કે મુસાફરીએ નીકળતા પહેલાં જ બીજા કેટલાક લોકો જેઓ અગાઉ એ રસ્તે મુસાફરી કરી હોય તેમની પાસે જઈને વચ્ચેના સ્ટેશનો વગેરેની નોંધ કરી લેવાનો છે.
દરેક મનુષ્ય પોતે જાણે કે તે રસ્તાનો ભૂમ્યો કે જાણીતો મુસાફર હોય એવો લાગે છે. અમારે ઢોંગ કરનારા અને જાણનારા વચ્ચેનો ભેદ શી રીતે સમજવો?
અલબત્ત આની પર કાળજીપૂર્વક વિચાર કરવો જોઈએ. દરેક મનુષ્ય પોતાના રસ્તે મુસાફરી કરી હોય. કેટલાક ફક્ત નકશાની મદદથી તમને તે રસ્તાની સ્ટેશનો વગેરેની વિગતો કહે. જો તેમ હોય તો તમારે તે આધાર કે પાયા પરની સૂચનાને અનુસરવી ન જોઈએ. તેઓએ ક્યાંથી પ્રયાણ કર્યું અને તમે ક્યાંથી પ્રયાણ કરી રહ્યા છો તેનો વિચાર કરો. તેઓએ જે રસ્તે મુસાફરી કરી તે અને તમારે જે રસ્તો લેવાનો છે તેનો પણ વિચાર કરો. તે ઉપરાંત જેઓ લક્ષ્ય સુધી મુસાફરી કરી ગયા છે તેમની સલાહ લેવાનું અશક્ય છે, કારણ કે તેઓ પાછા ફરશે નહીં. જે ભૂમિકાએ તમે છો તે ભૂમિકાએ અભિપ્રાય કે સલાહ માટે તેઓ ઉપલબ્ધ નહીં હોય. તેથી તે રસ્તાનો તેમનો અનુભવ તમને કહી શકે એવા મનુષ્યોને શોધવાની અને પ્રાપ્ત કરવાની તકલીફ ઉઠાવવાની તમારે જરૂર નથી. ગીતા, શાસ્ત્રો, વેદો અને ઉપનિષદોમાંના ઘડાયેલા અનુભવીઓએ આપેલી મદદ કે સલાહ લેવી તે સૌથી ઉત્તમ છે. પરમાત્માના શબ્દો ઉપર આધાર રાખો અને અવતારી પુરુષોના ઉપદેશ પ્રમાણે ચાલો. તે ઉપરાંત બીજા અસંખ્ય મહાપુરુષો છે જેઓ તમને તેઓએ જ્યાં સુધી મુસાફરી કરી હોય ત્યાં સુધીનું, તેથી આગળનું નહીં, માર્ગદર્શન આપી શકે, કારણ કે તેઓએ પોતે જે ચીજોનો અનુભવ ન કર્યો હોય તે ચીજો તમને તે કેવી રીતે કહી શકે?
ઠીક, તો પછી બધા તે રસ્તે પહોંચવાની અને લક્ષ્ય પ્રાપ્ત કરવાની તક કેવી રીતે મેળવી શકે?
જો તે માટે તેમનું નિર્માણ હોય તો તે બિલકુલ મુશ્કેલ નહીં હોય. તેમને શોધતા શોધતા તક સાંપડશે. તમે કહેવત સાંભળી હશે કે જે મનુષ્ય વેલાની શોધમાં ગયો તે રસ્તામાં વેલા ઉપર ઠોકરાઈ પડ્યો. તમારે જરાય સંદેહ રાખવાની જરૂર નથી. આ બનશે.
સ્વામી, કેટલાક કહે છે કે જો ધ્યાન દરમિયાન અમને કેટલાક દ્રશ્યો, અવાજ અને પ્રકાશ નહીં મળે તો અમે માની શકીએ કે અમારા ધ્યેયને પ્રાપ્ત કરી નથી. અમારું એમ કહેવું છે કે તેઓ ખોટા છે.
તે ખોટું નથી. તે તેમના પોતાના વિચારનું પ્રતિબિંબ છે. કદાચ તેઓ આવા દ્રશ્યો અને અવાજો મેળવવા માટે ધ્યાન કરતા હોય, તેથી તેમને તેમનો અનુભવ થાય છે. તે એવી વસ્તુ છે જેમનાથી તેઓમાંનો દરેક ભ્રાંતિ પામેલો છે. તેઓ તે દ્રશ્યોની નીચેના સત્યનું પૃથ્થકરણ કરતા નથી. વાસ્તવિક રીતે કહેતા તેઓએ આ અનિત્ય ભ્રાંતિઓને શોધવી ન જોઈએ.
ત્યારે અમારે શું શોધવાનું છે સ્વામી?
દરેક વસ્તુના સિદ્ધાંતને શોધો અને તેની ઈચ્છા રાખો. જો તે જણાય તો દરેક વસ્તુ જણાય, જો તે જોવાય તો બધું જોવાય અને સમજાય. પૂર કે રેલ જોવાના પ્રયત્નમાં ટીપાને ન શોધો. જ્યારે તમે સહાસાગર અર્થાત સઘળા ટીપાનો સમૂહનો આધાર પ્રાપ્ત કર્યો હોય ત્યારે તમને ટીપામાંથી ભ્રાંતિ થશે નહીં, તે કદી નહીં બને.
કેટલાક સાધકો ધ્યાન દરમિયાન ગુરુનું ચિત્ર નજર સમક્ષ રાખે છે, તે બરાબર છે?
ગુરુ માર્ગ બતાવે છે, તે જે ફાયદાકારક હોય તે શીખવે છે, તેથી અલબત્ત તેને માન અને આભારની લાગણી બતાવવી જ રહી. પરંતુ આધુનિક ગુરુને સર્વશક્તિમાન અને સર્વ સંપન્ન માનવો ન જોઈએ. ખરેખર પરમાત્મા આત્મા તરીકે મનુષ્યમાં છે, પરંતુ તમારે દરેક મનુષ્યને તે યોગ્ય હોય તે જ દરજ્જો આપવાની અને તેથી વધારે નહીં આપવાની કાળજી રાખવી જોઈએ.
પરંતુ કેટલાક મહાપુરુષો જાહેર કરે છે કે ગુરુ એ માતા પિતા બંને છે અને તે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર બધાની એક મૂર્તિ છે.
આત્માના સ્વરૂપને આધારે તે ખરું છે, પરંતુ હાલમાં એવા ગુરુ જવલ્લે જ જોવા મળે છે. તમે તેને માટે પ્રેમ અને સન્માનને કારણે તેને પિતા, માતા, પરમાત્મા વગેરે કહી શકો છો. બસ એ જ સત્ય હકીકતે તે એવો કેવી રીતે હોઈ શકે? માતા જેટલો પ્રેમી, પિતા જેટલો રક્ષક એમ કહી શકો, પરંતુ પછી તમને ગુરુ મળ્યા પહેલા જેમણે તમને આ શરીર આપ્યું અને તમને ઉછેર્યા તેમને માટે તમે શું કહી શકો છો? પ્રથમ અને સૌથી અગત્યનું તો એ છે કે માતા અને પિતાના આભારી થાઓ, તેમની સેવા કરો, તેમને સુખી કરો, તેમને માન આપો. તમને માર્ગ બતાવનાર, તમારી પ્રગતિની સંભાળ રાખનાર અને તમારા કલ્યાણમાં રસ ધરાવનાર વ્યક્તિ તરીકે ગુરુને માન આપો. ત્રીજું, પરમાત્માને દરેક જગ્યાએ દરેક વસ્તુના સાક્ષી તરીકે, ઉત્પત્તિ, સ્થિતિ અને લયના સ્વામી કે માલિક તરીકે અને સર્વશક્તિમાન તરીકે ભજો. તે ઉપરાંત પરમાત્માને જ સર્વમય સ્વરૂપ તરીકે અને અખિલ વિશ્વના મિત્ર અને રક્ષક તરીકે માનો કે ગણો. બીજા બધાને માત્ર તેમના વ્યક્તિગત દરજ્જા પ્રમાણે ગણવાના છે. માતાને માતા તરીકે, પિતાને પિતા તરીકે, ગુરુને ગુરુ તરીકે. સત્ય હકીકતમાં આ બધા એક હોઈ શકે નહીં. આના ઉપર સારી રીતે વિચાર કરો. જો તમે આત્મ સાક્ષાત્કાર શોધતા હો તો તમારે તમારા ધ્યાનમાં પરમાત્મા કે વિશ્વાત્માનું જે તમને સૌથી વધુ પસંદ હોય તે સ્વરૂપ સ્થાપવાનું છે, નહીં કે તમારા ગુરુનું ચિત્ર. તે યોગ્ય નથી. પરમાત્માનું સ્થાન ગુરુ કરતાં ઊંચું છે. શું તે ઊંચું નથી? અલબત્ત તેના કે ગુરુના શબ્દોને પાયા તરીકે લો અને સઘળી વસ્તુના મૂળને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. તે તમામ પ્રયત્નનું ફળ આપશે. તમને પથ્થરને જવાહીર અને જવાહીરને પથ્થર ગણવાનું કહેવામાં આવે છે. અલબત્ત ફરજ પડવાથી અને અજ્ઞાનના બંધનથી લોકો તાબે થાય અને સ્વીકારે, પરંતુ તે લાગણી અસલ હોઈ શકે? એક વિચાર બહાર અને બીજો વિચાર અંદર રાખવો એ ધ્યાનની નિશાની નથી. જો આ ઝઘડો મિટાવવામાં આવે નહીં અને બહારની બાજુએ તેમજ અંદરની બાજુએ એક જ વિચાર હોય નહીં તો ધ્યાનમાં કોઈ સ્થિરતા રહેશે નહીં, તેમજ કોઈ સફળતા પણ પ્રાપ્ત થશે નહીં.
ઠીક, તે બધું ઘણું સારું છે સ્વામી. હકીકતો કે બાબતો સંપૂર્ણપણે જાણ્યા વિના ઘણા સાધકો જેને તેઓ ધ્યાન કહે છે તેમાં નિરર્થક વર્ષો ગુમાવે છે. તેઓ કોઈ પણ નિયમ કે મર્યાદા પાળતા નથી. આવા બધા માટે તમારી સલાહ સત્ય કે વાસ્તવિકતા બતાવે છે, તે તેમને અનંતમાં સ્થાપિત કરશે. આજે ખરેખર હું સ્વામી આશીર્વાદ પામ્યો છું.